Well, பத்திரன் என்றால் અમુક અમુક મુદ્દાઓ કૃપાળુ દેવે સાધક વર્ગ માટે ઉપસ્થિત કર્યા છે. સર્વપ્રથમ તો એમને સૌભાગભાઈની યાદી વારંવાર આવે છે, એને બે કારણ આપ્યા છે. કયા કારણો છે? સૌભાગની મુમુક્ષુ દશા, અને બીજું જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો નિશ્ચય. એ અદ્ભુત હતો એમ, મૂળ એનો નિશ્ચય. બે વાત, સૌભાગની મુમુક્ષુ દશા, સમાધિ મરણ થયા સુધી સૌભાગની દશા શું? મુમુક્ષુની, જીવનભર મુમુક્ષુ દશા. એની કોઈ એ દશાને કૃપાળુ દેવે કોઈ બીજી જ્ઞાની દશા લખ્યું છે? સૌભાગ્યની સાધક દશા લખ્યું છે? આ મુમુક્ષુતા છે, આપણને એ જો પકડાય. આપણને તો 5 વર્ષ મુમુક્ષુર્યા જાણે આપણે કઈ ઊંચી અવસ્થામાં પહોંચી ગયા. કોઈ કે પ્રત્યક્ષ સાધુ જેવા છે ને આવા છે ને તેવા છે ને, રહેવા દો. શું સાધુ, શું મુનિ, શું નિર્ગ્રંથ, શું જ્ઞાની, શું સત્પુરુષ, શું સદગુરુ, આ બધી દશાના લક્ષણો એની અંતર દશા થવાની વાત છે. મુમુક્ષુ દશા છેલ્લે સુધી કામ એક આત્માર્થનું, બીજો નહીં માનવું. અને બીજું કહ્યું, જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો એનો નિશ્ચય. જ્ઞાનીના માર્ગ, જીવને પોતાનું કલ્યાણ કરવું હોય તો કયા માર્ગથી થશે? જ્ઞાનીના માર્ગ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અજ્ઞાનીઓના તો અનેક પ્રકારો છે, ભરમાઈ જવાય. અજ્ઞાનીઓ વિદ્વાન હોય, અજ્ઞાનીઓ સાહિત્યકાર હોય, અજ્ઞાનીઓ જબરજસ્ત તર્કવાદી હોય, અજ્ઞાનીઓ પાસે જબરજસ્ત વક્તૃત્વ કળા હોય. જીવ ફસાઈ જાય, એમાંથી માર્ગ ન મળે, એને શબ્દો મળે, કથાઓ મળે, મજા આવે, જરા મનોરંજન મળે, મનોરંજન મળે પણ માર્ગ ન મળે. કૃપાળુ દેવે એક પત્રમાં લખ્યું છે, કોઈથી રંજિત થવામાં અને કોઈને સાધુએ કહ્યું છે રત્નાકર 25માં, ને લોકને રંજન કરવા. આજે મેં વેશ ધારણ કર્યો, સાધુ પણ લીધું, આ બધું લોકનું રંજન કરવા લીધું, એને પ્રત્યેક સમયે લોકોને કેમ ખુશ કરવા? વ્યાખ્યાનમાં કે ઉપદેશમાં જતા હોય તો એમ થાય કે એક જાણી મનોરંજન કાર્યક્રમમાં જઈએ છીએ. આવી પ્રકારની આખી ભાવ કેળવાઈ ગયો છે. અજ્ઞાનીથી આ બધા અજ્ઞાનીના લક્ષણો છે. અજ્ઞાનીથી જીવનું કલ્યાણ થાય નહીં, ગમે તેવી શ્રેષ્ઠતા હોય, ભવ્યતા હોય. તો મુમુક્ષુને નિશ્ચય શેનો હોવો જોઈએ? જ્ઞાનીના માર્ગનો. જેદી તેદી મારું કલ્યાણ જ્ઞાનીના માર્ગ સિવાય ન થાય તો જ્ઞાની કોણ? તો એને પહેલા શું કરવું પડે? જ્ઞાનીને ઓળખ્યા વિના જ્ઞાનીનો માર્ગ ઓળખાય, જ્ઞાનીની ઓળખાણ થવી જોઈએ. ઘણી જગ્યાએ કૃપાળુદેવે લખ્યું છે, અનંતકાળમાં આ જીવ રખડ્યો અને પોતાના સ્વરૂપને પામ્યો નહીં તે માત્ર જ્ઞાની પુરુષની ઓળખાણના અભાવે. આ જીવે અનંતકાળમાં જ્ઞાની પુરુષને ઓળખા નહીં, બાકી બધું ઓળખાણ કર્યું, માર્ગને પામ્યો નહીં. એથી કરીને એને કલ્યાણનો, છૂટવાનો, મુક્તિનો માર્ગ ન મળ્યો. કેટલું મહત્વની વાત નાની નાની છે. આપણે ચલિત થઈ જાય, આપણને કંઈ ખ્યાલ એ ન હોય ને આપણા મગજમાં ન હોય કે આ વાત તો જુઓ. એક તો પોતાની દશા સદૈવ મુમુક્ષુની હોવી જોઈએ, જગત પ્રત્યેની મોહાશક્તિથી મૂંઝાય, આ મૂંઝવણ દૂર ન થવી જોઈએ. એમ સમજીએ કે હું તો 5 વર્ષથી સ્વાધ્યાય કરું છું, મને કાંઈ વાંધો નહીં, બધું હાલે, મને કાંઈ બહુ, મને કાંઈ એમાં રાગદ્વેષ ન થાય, હર્ષોક ન થાય, અને વધારી રાખે પ્રવૃત્તિ, એમાંથી પાછો ન વળે. આ ભ્રમ, આ ભ્રાંતિ, તો મુમુક્ષુ દશા છેવટની ઘડી સુધી રહેવી જોઈએ અને જ્ઞાનીના માર્ગનો નિશ્ચય અફારો હોય, એમાં ક્યાંય ફેરફાર ન થવો જોઈએ. અને પછી મૂકે છે, જીવો તો શું ઈચ્છે છે? આ જીવનું લક્ષણ સર્વ જીવો સુખને ઈચ્છે છે, પણ એનું સ્વરૂપ તો કોણ જાણે છે? સુખનું સ્વરૂપ એને ખબર નથી. જે વસ્તુને એ ઈચ્છે છે એના સ્વરૂપની એને ખ્યાલ નથી. દુઃખના આત્યંતિક ક્ષય વિના સુખની સંભાવના નથી. બહુ પુણ્ય કેરામાં મંત્ર આપ્યો, સુખ કયું? પશ્ચાત દુઃખ. સંસારના સુખના પ્રત્યેક સાધનની પાછળ દુઃખ અને દુઃખની છાયા રહેલી છે. ગમે તે પ્રાપ્ત થાય, સંપત્તિ, સમૃદ્ધિ, પદ, વૈભવ, પ્રતિષ્ઠા, બધું પ્રાપ્ત થાય, એની સાથે દુઃખની છાયા જોડાયેલી જોઈએ. ક્યારે કયું મંદ પડી જાય, ચાલ્યું જાય, અવળું પડે, વિપરીત થાય, ખબર પડે નહીં, આપણા વશમાં ન રહે. અને તે વખતનું જે દુઃખ છે એ અકથ્ય દુઃખ છે, કે જે આપણને એમ હતું કે આ મારું તાકાત છે એ દુઃખમાં પલટાઈ ગઈ. આ કેમ થયું ખબર ન પડે, પોતે એ ના એ, છતાં સમૃદ્ધિ ચાલી જાય, સંપત્તિ ચાલી જાય, પદ ચાલ્યું જાય, પ્રતિષ્ઠા ચાલી જાય, પોતાની નજર સામે પોતાના આ બધા આભૂષણો ચાલ્યા જાય, કેવું દુઃખ લાગે. પોતાની ભૂતકાળમાં બહુ સારી સ્થિતિ હોય અને રાજાની જેમ રહેતો હોય, કાચું રજવાડું એનું ઘર એટલે, અને દસકો ફરી ગયો અને હવે રહેવાનું હોય, તો કેટલી લાચારીથી, કેટલી પરવશતાથી, અને પોતે કોઈની પાસેથી કંઈ માગવું હોય તેમ વિચાર કરાય, હા હા મારી સ્થિતિ હતી ત્યારે મેં તો કેટલા લોકોને શું આપ્યું છે ને, કેવી રીતે રહેતો હું, એક કહેતા 10 લોકો મારી સેવામાં હાજર થતા, આજે હું રાડ પાડું છું તો કોઈ સાંભળતું નથી. પદ ઉપરથી નીચે ઉતરેલો ઓફિસરને હવે એનો પટાવાળો પણ જવાબ ન દો. એ લાઈનમાં ઊભો હોય ને તો એ કે આપણા સાહેબ હતા, હવે ભલે રહ્યા સાહેબ, એ તો હતા ત્યારે હતા, અત્યારે શું છે? કુતરો અમલદાર કોડીનો, સગા સંબંધી જે અત્યાર સુધી સલામો મારતા હતા એ બધા હવે સામું જોવાની પણ તસ્દી લેતા. બહુ વિચિત્ર છે સંસારના સુખની જે અવસ્થાઓ છે. કૃપાણુદેવે એટલા માટે સરસ અહીંયા વાત મૂકી છે કે દુઃખનો અત્યંત ક્ષય થયા વિના સુખ પ્રાપ્ત થવું મુશ્કેલ છે. અને એ ઉપાય જન્મ જરણ મરણ આદિ આ દુઃખ નાશ થાય તો જ સુખ મળે. સમજાય છે આ માર્ગ આખો? સૂત્ર સમજાય છે? જન્મ મરણાદિ અનંત દુઃખ, અત્યંત દુઃખનો આત્યંતિક નાશ થયા સિવાય આ બીજો કોઈ ઉપાય? જે જે સુખ પ્રાપ્ત થશે, જો જન્મ જરણ મરણ ચાલુ છે તો એ સુખ નાશ પામશે, રહેશે નહીં. તો દુઃખનો ઉપાય, દુઃખના નાશનો ઉપાય એ જન્મ ન થાય તે છે. આપણે બોલીએ છીએ ને, હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ નાશ કરો, એટલે અત્યંત દુઃખનો, બધા દુઃખનું મૂળ જન્મ જરા, અનંત દુઃખોનું મૂળ જન્મ જરા અને મૃત્યુ. એ ત્યાં સુધી, એટલે આત્મસિદ્ધિમાં પણ કહ્યું, દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભોગ. તારું અનંત સુખ ત્યારે જ ભોગવાશે જ્યારે શરીરનો નાશ થશે. આપણા મનની અંદર સુખ ભોગવવું છે, શરીર હોય અને સુખ ભોગવવું છે, ઇન્દ્રિયો હોય અને સુખ ભોગવવું છે, નહીતર તો શું કામનું એમ આપણે એમ કહે. જુઓ અજ્ઞાનની દશા જુઓ, આપણને એમ થાય કે કાંઈ ન હોય તો સુખ શું કામનું. હવે મારી તબિયત સારી નથી ને મારા હાડકા હલતા નથી અને અમારા ઘરે આ બધું મળ્યું, શું કામનું? કેમ કે એને શરીરથી ભોગવા એ જ સુખ, આજ સુધી અનંતકાળથી આ જ મગજમાં ગાંઠ પણ લઈને ચાલ્યો છે. બેસે છે વાત ક્યાંય, આડી અવડી કરતાય કે ખૂબ ઘરની અંદર છેલ્લે પૈસો બધું થયું તો આપણને એમ થાય કે હવે આપણી પાસે કાંઈ ભોગવવાનું તો છે નહીં. પેલા ખાવાની ઈચ્છા હતી ત્યારે શાક લેવાના પૈસા નહોતા, અને અત્યારે અઢળક પૈસા છે પણ શાક ખવાતું નથી, મીઠાઈ ખવાતી નથી, અફસોસ રહી જાય છે. આ ગણિત નથી, આ સંસારનું ગણિત છે. દેહથી ભોગવાય એ સુખ નથી, જ્ઞાની કે છે તો વિરોધ છે. ઇન્દ્રિયોથી ભોગવા તો સુખ, એ સુખ નથી. સુખ આત્માનો ગુણ છે, સુખ આત્માનો ગુણ છે, શરીર એમાં બાધક છે, અવરોધક છે. માટે પશ્ચાત દુઃખ એ શરીરનું દુઃખ આવે છે. એટલે અહીંયા કે છે, તને આ ઉપાયની ખબર નથી. આ ઉપાય કોણ બતાવે? સત્પુરુષ. અને આ સત્પુરુષનો સમાગમ, એની ઓળખાણ, એ આ જીવને આવી સાચી વૃત્તિ ઈચ્છા થાય ત્યારે જ થાય છે, પણ એ બહુ દુર્લભ બને છે. જીવને સુખને માટે સત્પુરુષનો સમાગમનો ઉપાય એ મગજમાં બેસતું નથી. એને સુખને માટે ઉપાય તો એ થાય કે કંઈક કમાઈએ, કંઈક નવું શરૂ થાય, કંઈક ધંધો શરૂ થાય, કંઈક લાગવગ મળે, કંઈક ઓળખાણ થાય, કંઈક કોઈની એજન્સીઓ મળે. એને આ સુખ પૂદગલથી જ સુખ મળે આવી મગજમાં વાત છે. સત્પુરુષના સમાગમથી સુખ મળે, એટલે ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરે કહ્યું કે ભાઈ, આ મનુષ્ય પણ મળ્યા પછી તને જ્ઞાનીના વચનનું શ્રવણ થવું અને જ્ઞાનીને વચનોની પ્રતીતિ થાય અને પ્રતીતિ થયા પછી તે માર્ગની પ્રવૃત્તિમાં ચાલવું દુર્લભ છે. ઉત્તરોત્તર ચારેય વસ્તુ દુર્લભ છે. હવે અહીંયા આપણને એમ થાય કે પહેલી વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ, મનુષ્યપણો, પછી જ્ઞાનીના વચનો મળ્યા, વિતરાગ માર્ગ મળ્યો, જૈન કુટુંબમાં જન્મ થયો, વિતરાગ માર્ગ મળ્યો, આવા વિતરાગી પુરુષના વચનો એ મને જન્મથી આ પ્રકારના વારસામાં મળ્યા, પણ એની પ્રતીતિ થવી. ક્યારેય મને મારા જૈનત્વની પ્રતીતિ નથી, બાકીની છે. અમારું કુટુંબ આમ ને અમે આમ કર્યું ને અમારા બાપ દાદા આમ કરતા હતા ને અમને આ વારસામાં મળ્યું છે ને આને આ વારસામાં મળ્યું, કોઈક નાના છોકરાને વખાણ કરીએ આપણે, એને જ બધું વારસામાં છે, નહીં તો આમ છે. અને તને જે વારસો મળ્યો છે, આ જગતની અબજો સંખ્યા જે મનુષ્યોની છે એની અંદર દુર્લભમાં દુર્લભ વારસો કોને મળ્યો છે? તને જૈનત્વ મળ્યું છે, તું જન્મથી જૈન છે, જ્ઞાનીના વચન તારી ગળથુથીમાં છે, પણ પ્રતીતિમાં આવતા નથી, ઉપયોગમાં આવતા નથી. અને ક્યારેક ભોગ જોગે આવો એ ધર્મના માર્ગે વળે, સત્સંગ સમાગમમાં આવતો થાય, પ્રતીતિ થાય, તો પણ એ માર્ગે એની પ્રવૃત્તિ થવી બહુ કઠણ છે. પ્રતીતિ થયા પછી પણ જ્ઞાનીના માર્ગ અનુસાર પ્રવૃત્તિ થવી એ મુશ્કેલ છે. વૈરાગ્ય જ્ઞાનીના વચનની પ્રતીતિથી જગત ઉપર વૈરાગ્ય આવે, મોહ તૂટે. જ્ઞાનીના વચનની પ્રતીતિથી આ જગત પ્રત્યે જીવને વૈરાગ્ય, મોહ તૂટી જાય. કર્મ કટેશો જીન વચન, કૃપાળુ દેવ ઓળખાણ આપી કે જીન વચન કોને કહે કે જેનાથી કર્મો કપાય તે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવ રોગના કાયર ને પ્રતિકૂળ. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પડાય વિતરાગ વાણી વિના અવર ને કોઈ ઉપાય. બેસે છે કે ઘણા ઘણા ઉપાય છે, આપણે બધું કરી લઈશું, આપણને બધું આવડે છે, આપણે બધું કરવાના શક્તિમાન છીએ. સાદી વાત પ્રભુએ મૂકી છે, સરળ શબ્દોમાં મૂકી છે. પ્રવૃત્તિ થવી મુશ્કેલ છે ભાઈ, તને પ્રતીતિ થયા પછી પણ હજી એક પગલું આગળ ચાલવાનું છે. અને આ પ્રવૃત્તિ એનો સરળમાં સરળ માર્ગ જ્ઞાની પુરુષનો સમાગમ થવો. તે જો કોઈ જ્ઞાની મળી જાય પ્રત્યક્ષ, તો આ બધું પ્રવૃત્તિ સરળ થઈ જાય. સરસ શબ્દ છે કે મુમુક્ષુઓને મોક્ષ સંબંધી બધા સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે સિદ્ધ થાય છે. આ અગાઉ પણ આવેલા છે, અત્યારે પણ લખ્યું છે કે આ જો આવો સત્સમાગમ પ્રાપ્ત થાય તો એનો લાભ શું છે? તો કે મોક્ષના સાધનો અલ્પ કાળે અને અલ્પ પ્રયાસે સિદ્ધ થાય. એ નહીં, મોક્ષના સાધનો છે, મોક્ષ માર્ગ સનાતન છે. આપણા પછી પણ આવનારી પેઢીને મોક્ષ માર્ગ મળશે, સાધનો મળશે, સાધનો સિદ્ધ નહીં થાય, અંશે પણ સિદ્ધ નહીં થાય, કારણ કે એને સત્સમાગમ નહીં મળે. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ જોઈએ. સત્પુરુષની ગેરહાજરીમાં સત્પુરુષના વચનોનું વિચારણા એ સત્સમાગમ છે. સત્પુરુષની ગેરહાજરીમાં સત્પુરુષોના વચનોની વિચારણા એ સત્સમાગમ છે. ભગવાનની ગેરહાજરીમાં ભગવાનના વચનો એને ભગવાન સ્વરૂપ સમજીને વિચારવા. આગળના એક પતનમાં પણ લખ્યું છે, તેર ઓલા બોલ આપ્યા છે એમાં, કે પ્રત્યક્ષ ન હોય સત્પુરુષ તો સત્પુરુષના વાક્યોને પ્રત્યક્ષ ગણીને આરાધવા. પ્રત્યક્ષ તુલ્ય સત્પુરુષ ન હોય ત્યારે સત્પુરુષ શોધવા માટે થઈને ગાંડા નહીં થવાનું, કેમ કે આપણી યોગ્યતા છે નહીં, આપણે ઓળખી શકીએ એમ નથી. ઓળખતા આવડતું નથી, અને નકામા ભેખડે ભરાઈ જાય અને કોકને કોકને લેબલ મારતા જઈએ. આ મોટી મુશ્કેલી છે. માર્કેટમાં કોણ જાય તો એ કંઈક લાભ કરીને આવે, જે જાણકાર હોય. શાક લેવા જો કોઈ દી ગયા ન હોય, ભલે મોટો અમલદાર હોય, એને એને મોકલો તો માગી તે મેથી ને લાવ્યો કોથમીર, અક્કલ નો ઓથમીર. એને એ પણ બે વચ્ચે કે કોથમીર શું ને મેથી શું, કોને ખબર છે. આ મોટો અમલદાર છે પણ તેથી શું, જે શોધવા નીકળું જવું છે સત્પુરુષ અને જ્ઞાનીની શોધ કરવી છે, સદગુરુ શોધવા છે. લાયકાત શું, મુમુક્ષુતા છે એ પણ નથી, તો શું કામ શોધવા છે. જેમ જેમ સદગ્રસ્ત અને સારા આસિસ્ટન્ટ શોધવાના હોય ને, સારી ક્લબ શોધે, એમ એકાદો જ્ઞાની પુરુષ પકડી ગયે કે અમારે એ બધા બહુ સારા. હી ઇઝ નોટ એ ઓર્નામેન્ટલ, ઇઝ નોટ એ સિમ્બોલ ઓફ સ્ટેટસ. આજે આ બધા ગુરુઓ સિમ્બોલ ઓફ સ્ટેટસ છે. અમે એને માનીએ, જેનો ડંકો વાગતો એ હો, બાકી નહીં. બીજા આપણે કહે કે આ ઘણા જ્ઞાની છે, આ વૈરાગી છે, બહુ તપની અંદર છે, એની માથાકોટ નહીં. એને તો કેનું પેપરમાં ડંકો કોનો વાગે છે એ જાણવું, અને પછી પોતાનું જોડાણ એની સાથે ગોઠવવું. અમે જાય છે ને મારે વેવાઈ જાય છે ને મારી દીકરી જાય છે ને એના હવા જાય છે, મૂકને લપ. હવે એમાં કયું ગણિત આવ્યું સત્પુરુષનું? પણ એને કારણે અમારે જવું જોઈએ. એ ગયા છે એટલે અમારે જવું. આ વ્યવહાર સિવાય શું છે? આવી આવી ક્ષુલ્લક કલ્પના લઈને આપણે સત્સમાગમ શોધવા નીકળ્યા છે. અરે ભાઈ, એના કરતા સત્પુરુષના વચનો છે ને, એને જ ક્યાંય બીજે શોધવા જવાની જરૂર નથી. વચનામૃતમાં જ છે, એમાં કોઈ શંકા છે? અને એટલું સરસ વચનામૃતની રચના કરી છે કે કૃપાળુ દેવે સ્વહસ્તે લખ્યું છે, એ સિવાયની કોઈ વાત અહીંયા મૂકી જ નથી. કહેતો તો કેતીથી આમ તેમ એ બધું બીજા પુસ્તકોમાં આવે, બીજા ઘણા પુસ્તકો છે એમાં આવે, સંસ્મરણોમાં આવે. એમાં કદાચ હોય અને કદાચ ન પણ હોય, કોઈએ પોતાની કલ્પનાથી મૂક્યું હોય. વચનામૃતમાં ક્યાંય કૃપાળુ દેવે સ્વહસ્તે લખેલી વાત જ હોય, એની અંદર કોઈ પણ જાતનો સંદેહ નહીં. નિસંદેહ વાત આ પુરુષે જે કીધી છે એ નિસંદેહ રૂપે વચનામૃતમાં હોય. તો વચનામૃત લઈને બેઠા હોય તો સત્પુરુષના સાનિધ્યમાં બેઠા છો, સત્પુરુષની આજ્ઞામાં બેઠા છો, સત્પુરુષની નિશ્રામાં બેઠા છો. માત્ર એ તો હાજરા હજુર છે, બોધ સ્વરૂપે, જ્ઞાન સ્વરૂપમ નિજ બોધ રૂપમ, તમે મુમુખ સ્વરૂપે હાજર થાઓ, બેનો સુમેળ થઈ જશે. એ હાજર છે પણ આપણે મુમુક્ષુ તરીકે હાજર નથી. આપણે છીએ ખરા, પણ વ્યવહારિયા તરીકે છીએ. વ્યવહારિયાને બોધનું પરિણતિ થાય નહીં. મુમુક્ષુ તરીકે સ્વાધ્યાય કરવો જોઈએ. કોઈ બીજી ઈચ્છા નહીં, કામ એક આત્માર્થ. આ તે બીજી ત્રીજી એવી કંઈ બધી વાતોથી પહેલાં સ્વચ્છ થઈ જવું. એ કહે છે કે એ જ અલ્પકાળમાં સિદ્ધ થાય છે, તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે. આ એને એનું ચિત્ત વર્તે છે, નિરંતર સત્પુરુષની કામના. છ પધારા પત્રમાં શું કીધું છે? નિરંતર તેમની ભક્તિ સ્તવના કરતા પણ આત્મ સ્વરૂપનો યોગ પ્રગટે છે. નિરંતર એની સ્તવના કરો તો પણ આત્મ સ્વભાવ પ્રગટે છે, એમ છપદના પત્રમાં લખ્યું છે. હા, તેમની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે સ્થવના કરતા પણ આત્મ સ્વરૂપનો ભાવ પ્રગટે છે. આત્મ પ્રગટે છે, શું કરવાનું? એમની સ્થવના કરવાની. સત્સમાગમ કરીએ પ્રભુ, તારા વચન અને તારી ભક્તિ, તો એના વચનની પણ આપણે ભક્તિ એવી કરીએ, એના વચનનું બહુમાન એવું કરીએ જેવું પ્રભુનું કરીએ. પ્રભુ પ્રત્યે જે પ્રેમ હોય, જે નિષ્ઠા હોય, જે શ્રદ્ધા હોય, એ જ એના વચન પ્રત્યે હોય. બાકી બધું ફિક્કું લાગે. ઘણા ઘણા ગ્રંથની વાત કરીએ આપણે કે બધું વાંચીએ પણ બધું ફિક્કું લાગે છે. ખોટી વાતમાં બધી હવે કાંઈ મજા નથી આવતી. સત્પુરુષના રાજચંદ્રજીના વચનો એક એક વાંચીએ ઇલેક્ટ્રિફાઈડ થઈ જાય છે. બેટરી ચાર્જ થાય ને, જેમ કરંટ હોય તો થાય ને, એમ વચનામૃત સાથે આપણે જેવા જોડાય ને એટલે આપણી અંદરની બેટરી ચાર્જ થઈ જાય છે. જો અડધો પોણો કલાક જો એમાં જાય તો આપણને તો કહો હવે એમાંથી નીચે ઉતરવું મુશ્કેલ, અઘરું પડે. પછી સંસારના કામ પણ અઘર, ઘણાય ભૂલાઈ જાય. ભૂલાઈ ગયો નથી. આવો પ્રાણવાન સત્સંગ, ભળવાન સત્સંગ, બળવાન સત્સંગ કરો. પ્રત્યક્ષમાં જ છો, કોઈ દિવસ વિકલ્પ નહીં કરતા. અને એ જેથી લાગશે તેથી કોઈને કોઈ સ્વરૂપમાં સામે આવીને ઊભો રહેશે. એ મુમુક્ષુ જ્યારે સાચો શિષ્ય બનશે, જો શિષ્યત્વની ભૂમિકા બીજી છે, એ મુમુક્ષુ જ્યારે શિષ્યત્વ પ્રાપ્ત કરશે ત્યારે ગુરુ શોધવા જવો પડશે નહીં, પણ કોઈને કોઈ સ્વરૂપમાં ગુરુ એની સામે આવીને ઊભો રહેશે અને માર્ગદર્શન કર્યા વિના રહેશે નહીં. આ શ્રદ્ધા તો નિરંતર આ સરસ છે કે તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે. અમને ક્યારે આવો કોઈ પુરુષનો યોગ થાય? અમને ક્યારે યોગ થાય? સત્પુરુષનો યોગ પામવો તો દુર્લભ છે, વર્તમાન કાળમાં પણ દુર્લભ છે. પણ કહ્યું છે કે વિરલા સત્પુરુષ વિચરે તે સમાગમનો લાભ અપૂર્વ છે એમ જાણીને જીવે મોક્ષ માર્ગની પ્રતીતિ કરી તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે. જ્ઞાની ન હોય ત્યારે જ્ઞાનીની આજ્ઞા, જ્ઞાનીએ બતાવેલો મોક્ષ માર્ગ. એ સમાગમનો યોગ ન હોય તો શું કરવું? સત્પુરુષ નથી, યોગ ન હોય તો સરસ એક વાત મૂકી છે કે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને, આ શબ્દ બહુ મહત્વનો ઓસરાવી એટલે શાંત કરી, મંદ કરવી, એની અંદરની જે આર્દ્રતા છે, વિનાશ છે, ચિકાસ છે, બધી કાઢી નાખવી. આપણે ક્યારે વસ્તુને ઓસરાવીએ છીએ? ભાત ઓસરાવો. એવી રીતે આપણે શાસ્ત્રમાં અમુક અમુક પદાર્થો છે, ચોમાસું આવે ને ત્યારે એને ઓસરાવી દેવા જોઈએ. એ ઓસરાવે ત્યારે ભાતમાં ભાત ચડી ગયા છે, હવે ભાતમાં રહેલું પાણી ઓસામણનું એનાથી ભાત ખવાશે નહીં. ભાત ચડી ગયા છે અને પાણી અંદર રહી ગયું છે, પાણીથી જ ભાત ચડ્યા છે, પણ એ પાણી હવે ઉપકારી નથી, ઉપયોગી પણ નથી. તો શું કરવાનું? ઓસરાવી નાખવું, પાણી નીકળી જવું જોઈએ. પાણી બધું જ નીકળી જાય એટલે ભાત સરસ મજાના ખાવા જેવા રહીએ, અને આ પાણીનો જે ઉપયોગ કરવો હોય ત્યાં કરવો. એમ અહીંયા આરંભ પરિગ્રહની વૃત્તિને ઓસરાવી દે, ઓછી કાઢી નાખ. એ સરસ કરે છે. પ્રવૃત્તિ કરવી હોય તો પણ એને મૂડી પાડવી એ વાત મૂકે છે, અને તો જ એને અવકાશ મળે. પ્રવૃત્તિ ચાલુ રહીએ તો અવકાશ પ્રાપ્ત ન થાય. અને પછીના પેરેગ્રાફમાં કહે છે, જેને આ વૃત્તિ ખેદ પામીશ એણે તે પુરુષને આ સમાગમનો વિશેષ હિતકારી થાય. એટલે બીજું એ સરસ સૂત્ર મળે છે કે જ્યાં સુધી આરંભ પરિગ્રહની પ્રવૃત્તિ ઓછી ન થાય ત્યાં સુધી આ સત્સંગ આપણને ફળતો નથી, પરિણત થતો નથી. એટલે કહે છે કે જીવને સત્પુરુષના વચનનું અથવા સત્શાસ્ત્રનું પરિણામ કઠણ છે. ક્યાં સુધી? કે આરંભ પરિગ્રહ ઉપર વિશેષ પ્રવૃત્તિ વર્તતી હોય તો આ સત્પુરુષના વચનનું પરિણમન થવું કઠણ છે. જે હોય તે સમજ્યા છીએ તો ધીરે ધીરે સાંસારિક આરંભ પરિગ્રહની પ્રવૃત્તિ અલ્પ કરતા રહેવી જોઈએ. આરંભની અંદર એટલે સંસારના બધા પ્રસંગો નવા નવા રોજ ઊભા થાય, રોજ નવા નવામાં પોતે જોડાતો જાય, સંઘનું વર્તુળ વધે, સંબંધનું વધે, સંયોગોનું વધે. પરિગ્રહની અંદર, ઘરની અંદર એવા જળ પદાર્થો, પૂતગલ પદાર્થો, એનું જોર વધતું જ રહે પૂરની માફક. આ બધો આરંભ પરિગ્રહ, એની અંદર જીવની વૃત્તિ રોકાયેલી રહે. એટલે એ જીવની વૃત્તિમાં સત્પુરુષના બોધનું પરિણમન થવું બહુ કઠણ છે. એટલે કહે છે કે આ શરૂઆતમાં મુશ્કેલ પડશે આ પ્રવૃત્તિને મૂડી પાડવી, કારણ કે અનાદિથી એનો અભિપ્રાય શું છે? આરંભ પરિગ્રહ, સુખ આરંભ પરિગ્રહ, સુખ આરંભ પરિગ્રહ, પોતાનો હિત આરંભ પરિગ્રહ, પોતાની પ્રતિષ્ઠા આરંભ પરિગ્રહ, તેવળ ન હોય પોતાની જરાય તો પણ એમ થાય કે આરંભ પરિગ્રહ આપણે કરવો જ જોઈએ, પ્રસંગ ઉજવવો જ જોઈએ. લોકો શું કહેશે? એને કરવો જ જોઈએ. આ અનાદિનો એનો અભિપ્રાય છે. પ્રવૃત્તિ સારી છે એમ કદાચ પોતે માનતોય ન હોય, પોતે સમજે કે આ બધું હવે ખોટું છે, પરંપરાથી વાત આવી છે, પણ છતાં પોતે છોડવા છોડી શકતો નથી, હિંમત નથી, સાહસ નથી. એટલે કહે છે કે પણ જીવ અનાદિથી એનો પ્રકૃતિ ભાવ જુદો છે, તો પણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે તે તેમ કરી શક્યા છે. એ માટે શેની જરૂર છે? ઉત્સાહ અને પ્રવૃત્તિ કરો, ઉત્સાહ રાખો, સાહસ રાખો થોડો, કે હવે ધર્મમાં એવા પછી આવી લૌકિક પ્રવૃત્તિઓને છોડી દેવાની, બહુ આગ્રહ નહીં રાખવાનો. આનું આમ કરવું છે ને તેમ કરવું છે ને, ઘરના બાકીના લોકો કરતા હોય તો કરવા દેવા, આપણે ઉપેક્ષિત ભાવથી જોયા કરવું. પરિણામમાં રાગદ્વેષ કરવાનો નથી, પણ ઉપેક્ષા કરી શકાય, ઉદાસ રહી શકાય. રાગદ્વેષ ન કરો તો ઉદાસ ન રહેવાય, રહી શકાય. આ માટે સર્વમુક્ષુએ આ વાતનો નિશ્ચય અને નિત્ય નિયમ કરવો પડે છે. કહે છે ને કૃપાળુ દેવ, શું કરવાનું કીધું છે? તમારામાં તો કાંઈ જ નહીં. અરે અમારામાં છે તો વાત મૂકી દે, ચાર નિયમ લેવા સારા, પણ આ છોડી દેવું કે આરંભ પરિગ્રહ છોડી દે? આ કૃપાળુદેવની આજ્ઞા પાછો પૂછે કે કૃપાળુદેવની શું આજ્ઞા છે? તો વાંચ પત્ર તો તને મળે, અંદર નિત્ય નિયમ મળ્યો છે. પ્રમાદ અને અતિ અનિયમિતપણું ન કરવામાં તારો પ્રમાદ છે, બીજું કાંઈ નથી. બહુ સરસ રીતે દરેક પત્રમાં કંઈ ને કંઈ દિશા સૂચન કરે છે. વિશ્વ સરસ કાલે છે,
14 કાલે છે, 14 કાલે છે ને, સોમવારે 14 છે, તો સોમવારે ચાલુ છે, આમ પછી અમાસે છે.